SBS live streams and podcasts are supported by advertising.
SBS is Australia's most trusted multilingual broadcaster. Our listeners are loyal, highly engaged, and have supported countless local businesses. We offer advertising packages for businesses of all sizes. Our experienced sales team will guide you through the process of owning a great campaign. Bring your own ad or have our production team make you something in one of our 68 languages. Start the conversation with your new audience today. Email sales@sbs.com.au.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
સંગીત કલાના આપ આજીવન ઉપાસક રહ્યા છો. કોઈ પણ કળાની સાધના અને તેમાં સિદ્ધિ મેળવવી એ તપ માંગી લે છે. મિત્રો, આજે વાત કરવી છે ગુજરાતના આંતરરાષ્ટ્રીય ગાયક શ્રી વિનોદભાઈ પટેલ સાથે. વિનોદભાઈ પટેલનો જન્મ 1956માં અમરેલી જિલ્લાના ગીર જંગલમાં આવેલા એક રમણીય ગામ પીપલવા ખાતે ગુજરાતમાં થયો હતો. એક ખેડૂત પરિવારમાં આપ શ્રી મોટા થયા. વિનોદભાઈની શૈક્ષણિક સફર રાજકોટના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં શરૂ થઈ. ત્યારબાદ તેઓએ એમએની સ્નાતક ડિગ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાંથી પ્રાપ્ત કરી. વિનોદભાઈ પટેલ સંગીત વિશારદ તથા સંગીત શિક્ષા વિશારદમાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન સંગીત ગાંધર્વ મહાવિદ્યાલય અમદાવાદમાંથી પ્રાપ્ત કર્યું. તેમજ અમેરિકા, યુરોપ સહિત 35 જેટલા દેશોમાં 3500થી વધુ સંગીત કાર્યક્રમો આપ્યા છે. આજે વિનોદભાઈ પટેલ ભજન, સુગમ સંગીત અને લોકગીતોમાં તેમની કુશળતા માટે પ્રખ્યાત છે. તેમજ દેશ વિદેશમાં લોક ડાયરો, સોળ સંસ્કાર, નવરસ ગીત સંગીત, શ્રી મેઘાણી વંદના જેવા અસંખ્ય કાર્યક્રમો આપશ્રીના નામે લખાયા છે. સંગીત નૃત્ય નાટ્ય એકેડમી ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌરવ પુરસ્કાર એવોર્ડ દ્વારા આપશ્રીનું સન્માન થયું. તેમજ 2017માં રત્નાકર એવોર્ડથી સન્માનિત કરાયા છો. પોરબંદર ગાંધી જયંતિના ઉપક્રમે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સાહેબના સાનિધ્યમાં આયોજિત ગાંધી વંદના કાર્યક્રમમાં વિનોદભાઈ પટેલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. હાલમાં વિનોદભાઈ પટેલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે આવી પહોંચ્યા છે. ત્યારે ચાલો ગુજરાતના આ આંતરરાષ્ટ્રીય ગાયક સાથે તમારી મુલાકાત કરાવીએ. વિનોદભાઈ, SBS ગુજરાતીમાં હું સંતોષ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું.
નમસ્કાર સંતોષભાઈ.
યા કુંદેન્દ તુષાર હાર ધવલા, યા શુભ્રવસ્ત્રા વૃતા, યા વીણા વરદંડ મંદિતકરા, યા શ્વેત પદ્માસના.
કેવી રીતે આ યાત્રાની શરૂઆત થઈ તે જણાવશો?
સંતોષભાઈ, હું ગુરુકુલમાં 8મા ધોરણમાં અભ્યાસ માટે એડમિશન લીધું અને પછી ગુરુકુલમાં દરરોજ સાંજે પ્રાર્થના થાય છે, તો ત્યાં સંતો અને બીજા વ્યવસ્થાપકો પ્રાર્થના વખતે જે વિદ્યાર્થીને કંઈ અવાજ હોય તો એ લોકો પાસે એકાદું ભજન ગવડાવે કે ધૂન ગવડાવે. તો એમાં એ વખતે એ લોકોએ પૂછેલું કે કોઈને રસ છે સંગીત ભજન કીર્તનમાં, તો અમે તો 800 વિદ્યાર્થી હતા ત્યાં પ્રાર્થના હોલમાં. તો પછી એક બે ઊંચા હાથ કર્યા, મેં પણ કર્યો, પછી બે ત્રણ વિદ્યાર્થીને ગવડાવ્યું, મને ગવડાવ્યું. એમ ગુરુકુળમાં આપણને વધારે પ્રોત્સાહન મને આપ્યું કે તું બરાબર ગાય છે. પણ સાથે સાથે સ્વામીજીની ઈચ્છા, શાસ્ત્રી ધર્મજીવનદાસજી મહારાજ એમની ઈચ્છા હતી કે ભાઈ હું શાસ્ત્રીય સંગીત શીખું, એ પણ એમની સાથે ભાવના હતી. અને આમ ગુરુકુળમાં ધીરે ધીરે સંગીતની શરૂઆત થઈ.
ભજન, સુગમ સંગીત અને લોકગીતોમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા કઈ રીતે મળી?
એકચ્યુઅલી હું નાનો હતો ત્યારે ખાસ દુલાકાગ પદ્મશ્રી એમના રાજકોટ રેડિયો પર હું સાંભળતો હતો, અને આપણા આદરણીય હેમુભાઈ ગઢવી એમના સોનાવા ટકડીને એ પ્રોગ્રામો હું સાંભળતો હતો. એટલે મને એમ થતું હતું કે હું આવું પણ મારે ગાવું છે એમ. રાજકોટ આવ્યા પછી ઘણી બધી કવિતાઓ અને સુગમ સંગીત, તો આકાશવાણી રાજકોટના ડાયરેક્ટર ત્રિવેદી સાહેબ હતા, ઉપેન્દ્રભાઈ, તો એ મને કહે કે વિનોદ તું સુગમ સારું ગાશો, તો તું સુગમનું ઓડિશન આપ રેડિયોમાં. એટલે એ સાથે શરૂઆત થઈ. પણ ભજનમાં મુગટલાલ જોશી હતા અને મુગટલાલ જોશી એ મને એમ કહેતા તું ભજન સરસ ગાશો, અને આ બાજુ સુગમની પણ વાત હતી. એટલે ધીરે ધીરે મને એમ થયું કે મારા ગળામાં શૂટ સુગમ સંગીતે થાય છે અને ભજન લોકગીત પણ થાય છે. એટલે એ ત્રણેય બાજુ મારો ધીરે ધીરે લક્ષ વધતું ગયું કે ભાઈ આપણે તો બધું જ ગાવું છે, એમ કરીને બધી યાત્રા મારી શરૂ થઈ. ત્યાં રાજકોટમાં કિરાના ઘરાનાના ગાયક પરમ આદરણીય શ્રી બાબુભાઈ અંધારિયા બહુ સરસ એકેડેમીમાં પોતે તાલીમ આપી રહ્યા હતા વિદ્યાર્થીઓને, તો મેં એમની પાસે શાસ્ત્રીય સંગીત શીખવાની શરૂઆત કરી અને વિશારદ સુધી એમની પાસે જ મેં કર્યું. અને પછી મારી પરીક્ષાઓ છે અમદાવાદ ગાંધર્વ મહાવિદ્યાલય ત્યાં આપી, અને એ પરીક્ષા પણ આપણે અમદાવાદના રાવજીભાઈ પટેલ એમણે મારી વિશારદની પરીક્ષા લીધેલી. એટલે આમ કહીએ તો સાસે સાતક સાત સુરો, સાસે સાતક સાત સુરો, સાત સુરો મેં હિ રાગ ઇતના હિ સંગીત જીતની તુજ મેં આગ. એટલે સંગીત શીખવાની મને કેટલી ધગશ છે એના ઉપર આખો આધાર હતો. ભગવાનની દયાથી સંતોની કૃપાથી એ હું શાસ્ત્રીય સંગીત વિશારદ અને શિક્ષા વિશારદ સુધી સારી રીતે કરી શક્યો.
તો વિનોદભાઈ, સફળ સંગીત યાત્રાનો શ્રેય કોના ફાળે જશે?
એમાં સંતોષભાઈ, તો શરૂઆત તો ગુરુકુલના શાસ્ત્રીજી મહારાજ જેમણે પ્રેરણા આપી સંગીતની બધી, અને પછી સંસાર શરૂ થયો તો એમાં મારી અર્ધાંગની નીતા પટેલ, એ સ્કૂલમાં પ્રિન્સિપાલ હતી, અને મારા બે બાળકો મિત્ર અને જૈત્રી, એ બંનેને પણ માસ્ટર ડિગ્રી સુધી ભણાવ્યા. અને મારો વિદેશનો બહાર ઘણું જવાનું થાય છતાં પણ બધો વ્યવહાર કુશળતાથી ચલાવે, એટલે એને આભારી ઘણો હું પણ છું.
વિનોદભાઈ, આપ દેશ વિદેશમાં થીમ પ્રોગ્રામ કરવા માટે ખૂબ જ પ્રખ્યાત છો, તો આ થીમ પ્રોગ્રામ એટલે શું, તેના વિશે જરા જણાવશો?
થીમ પ્રોગ્રામ એક જ વિષય લઈ અને એક જ વ્યક્તિ વિશે અથવા એક જ સબ્જેક્ટ વિશે બે કલાકનો આપણે પ્રોગ્રામ કરી શકીએ તો શું થાય, એટલે એ વિચારને અંતે મને પહેલી વખત વધારે વધારે વિચાર આવ્યો ભગવાન કૃષ્ણ વિશે આવ્યો, કે ભગવાન કૃષ્ણનું જીવન તો બધું બધા લોકો જુદી જુદી રીતે ગાય છે એમ નહીં, પણ ભગવાન કૃષ્ણનો જન્મ થયો ત્યાંથી પછી પારસનો પીપળા સુધી એના જીવનમાં જે પાત્રો આવ્યા, દાખલા તરીકે ભગવાન કૃષ્ણ તો માં યશોદા, પછી ગોપીઓ રાધિકા, આ બાજુ અર્જુનની વાત કરો કે સુદામાની વાત કરો.
Why do people want to be at work? To feel heard, appreciated, part of something. And to know there's a career path for everyone. Inclusive workplaces are linked to increased innovation, productivity, and employee satisfaction. Make your organization a place where people want to be. For inclusion and diversity training, visit inclusion-program.com.au.
કે દ્રૌપદીજીની વાત કરો કે બાજી નરસિંહ મહેતાની વાત કરો, તો એમ એ પાત્રો લઈને એ ગીતો લઈને એક આખો નવો કૃષ્ણ અવતાર એવો એક પ્રોગ્રામ મેં તૈયાર કર્યો, અને આપણા દ્વારકાધીશ મંદિર ત્યાં પણ મેં એ પ્રોગ્રામ જન્માષ્ટમીના દિવસે રજૂ કરેલો. એટલે એ વિચાર ચાલતો હતો. એમાં પછી મને એક 16 સંસ્કારનો વધારે રસ પડ્યો, તો 16 સંસ્કાર વિશે લેક્ચરો બધા થાય છે, પણ કોઈ સંગીત સાથે ગર્ભ સંસ્કારથી મૃત્યુ સુધીની વાત કરી નહોતી. એનું એક્સપ્લેન આ 16 સંસ્કાર અને પાછું એને અનુરૂપ સંગીત એવો એક પ્રોગ્રામ તૈયાર કર્યો. એ આદરણીય નરેન્દ્રભાઈ મોદી જયારે અમદાવાદ હતા સીએમ, ત્યારે એમની સાનિધ્યમાં મને લાગે 65,000 લેડીઝ ત્યાં પણ મેં કર્યો. તો એક વિષયને લઈને, પછી દાખલા તરીકે હું કેલિફોર્નિયા ગયો હતો તો કબીર સાહેબ માટે ગયો કે 2 કલાક કબીર સાહેબ વિશે જ મારે ગાવાનું. સ્વામી વિવેકાનંદ વિશે અભિનય અને નાટકો અને લેક્ચરો ખૂબ થયા, પણ ગુજરાતીમાં સ્વામી વિવેકાનંદ અને સંગીત એવું પણ મેં વિચાર્યું. અને પછી એમાંથી પણ 150મી જન્મજયંતિ મેં પ્રોગ્રામ સ્વામી વિવેકાનંદનો પણ એમ જ કર્યો. તો આ રીતે કોઈ એક સબ્જેક્ટ લઈ અને 2 કલાકનો આખો પ્રોગ્રામ, તો એ રીતે સંતોષભાઈ થીમ એક લઈ અને પછી 2-2.5 કલાકનો એની આજુબાજુ ગીત સંગીત ચાલે અને લોકોને ખૂબ ગમતું હોય છે.
વિનોદભાઈ, વિદેશની ધરતી ઉપર આ ભજન સંધ્યા હોય કે સુગમ સંગીત હોય કે લોકગીતોનો જે કાર્યક્રમ આપ કરો છો, આ કાર્યક્રમોને કેવો પ્રતિસાદ મળે છે?
એકચ્યુઅલી સંતોષભાઈ, અહીંયા મને જો તમને ઓસ્ટ્રેલિયાની વાત કરું તો ઓસ્ટ્રેલિયામાં વધારે યુવાનો છે, એટલે એમાં એવું બને છે કે જો વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમમાં જ ભણીને આવ્યા હોય તો એને બહુ ગુજરાતી પ્રત્યે કે ગીતો પ્રત્યે બહુ આઈડિયા નથી, પણ જેના મા બાપ થોડા સંસ્કારી હોય અને ઘરે થોડું સાંભળેલું હોય એના મા બાપ થ્રુ, તો એવા વિદ્યાર્થીઓ પણ અહીંયા મળે છે. અને અમુક વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમ છે તો એને પહેલી વખત પણ એવું બન્યું છે કે વિનોદભાઈ, અમે આ પહેલી વખત ડાયરો સાંભળ્યો, અમે તમારો પ્રોગ્રામ પહેલી વખત જ સાંભળ્યો, ઇન્ડિયામાં તમને કોઈ એવો ચાન્સ મળ્યો નહોતો અથવા અમને કંઈ એમાં રસ નહોતો. તો અહીંયા મને એમ લાગે છે કે વિદ્યાર્થીઓ સાંભળ્યા પછી એ લોકોને રસ જાગે છે. હજી એમ થાય છે કે વિદ્યાર્થીઓ થોડાક પ્રોગ્રામો સાંભળશે તો થોડીક એનામાં વધારે જાગૃતિ આવશે. જ્યાં સુધી સાંભળશે નહીં સારું સંગીત, સાચું સંગીત, તો લોકો ઓટોમેટિક યુવાનો પણ પ્રેરાય નહીં. યુવાનોને યુવાનને લગતી રચનાઓ ગાઈએ તો એને વધારે ગમે છે, એની ઉંમર પ્રમાણેની કવિતાઓ હોય કે ગઝલ હોય કે લોકગીત હોય, આવું પણ બની શકે. ને અહીંયા એવા પણ વિદ્યાર્થીઓ મળ્યા છે મને.
વિનોદભાઈ, આપ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છો અને 16 માર્ચે આપ સિડની ખાતે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છો.
જી જી,
તેના વિશેની થોડી માહિતી આપશો કે આ પણ કોઈ થીમ બેઝડ પ્રોગ્રામ હશે?
હા, આ 16 તારીખે એપિંગ સેન્ટર, કોમ્યુનિટી સેન્ટર, ત્યાં પ્રોગ્રામ છે અને એ ખાસ કરીને આપણું લોક સંગીત અને માનવ જીવન અને થોડી સિનિયર સિટીઝન આ ત્રણેયને લક્ષ્યમાં રાખીને એ મારો 16 તારીખનો પ્રોગ્રામ છે.
જે નવા નિશાળીયાઓ જે હોય કે જે સંગીતનો વારસો આગળ વધારવા માંગતા હોય, એવા લોકોને વિનોદભાઈ શું સલાહ આપશે?
હું પહેલા તો એ વિદ્યાર્થીને જાણ થવી જોઈએ અને પોતાને કે મારો અવાજ છે એ લોક સંગીતનો છે, ભજનનો છે કે સુગમ સંગીતનો, એક તો પહેલા વિદ્યાર્થીને એ સમજવું જોઈએ અથવા એને ગાઈડન્સ લેવું જોઈએ કે મારો અવાજની રેન્જ કેવી છે અને મારો અવાજનો કેવો પ્રકાર મને ભગવાને આપ્યો છે. એટલું સમજી લીધા પછી જો એને એમ ખ્યાલ આવી જાય કે મારે સુગમ કે લોક સંગીત કે ભજન, તો એના જે નિષ્ણાંતો છે કે એના જે આપણા ગાયકો છે એમને તો ખાસ એને સાંભળવા જ જોઈએ. લોક સંગીતને કરવું હોય તો માનો કે હેમુભાઈ ગઢવીથી લઈને આજ સુધી લોક સંગીતમાં દુલાભાઈ કાગ કે કેટલા મેઘાણી સાહેબ, તો આ બધાને સાંભળે. આ બાજુ તમે સુગમ સંગીતમાં વિચારો તો અત્યારે આપણને પુરુષોત્તમભાઈ ઉપાધ્યાય કે રાસ બિહારી દેસાઈ કે આ લોકોએ જે રીતે ગાયું, જનાર્દન હર્ષિતા રાવલ, તો આ લોકોને જેટલું સાંભળશું અને જેટલું એ સાંભળશે એટલી એને અંદરથી સ્વરોની વાઇબ્રેશનો પોતાની તૈયાર થશે કે મારે કઈ રીતે ગાવું જોઈએ અને મારે કયા સબ્જેક્ટ સાથે તૈયારી કરવી જોઈએ.
વિનોદભાઈ, આજે સંગીતને લગતી ઘણી બધી વાતો કરી, તો અમારા જે શ્રોતા મિત્રો જે છે તેઓ માટે કંઈક થોડું સંભળાવશો?
હું મેઘાણી સાહેબની બહુ જાણીતી રચના છે એની એકાદ બે લાઈન આપને સંભળાવું. અને જનનીનું હૈયું એટલે જ્યાં માતાનો જન્મ થયો છે કે જ્યાં આપણો દેશ છે, જ્યાં આપણી માં છે, તો કવિએ બહુ સરસ વાત લખી.
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંદીનો રંગ, તો જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંદીનો રંગ, રાજ મને લાગ્યો કસુંદીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંદીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંદીનો રંગ.
ખૂબ સરસ વિનોદભાઈ, આજે તમારો કિંમતી સમય અમને આપવા બદલ અને સંગીતની આ અનોખી સફર ઉપર લઈ જવા બદલ ખૂબ ખૂબ આભાર.
ધન્યવાદ સંતોષભાઈ, ખૂબ ખૂબ મને પણ આનંદ થયો.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.